જય જીનેન્દ્ર બધાને. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. મંગલાચરણ માટે બધા હાથ જોડીને
નમો વરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
આપણે પર્વાધિરાજ દસ લક્ષણ મહાપર્વ અમુક જ વખતમાં નિકટ આવી રહ્યો છે, તો એના મહોત્સવની ઉજવણીની પહેલા આપણે જે આ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનો સ્વાધ્યાય કરી રહ્યા છે, એમાં આપણે ઉપાદાન નિમિત્ત અધિકાર એના આપણે છેલ્લા છેલ્લા પ્રશ્નનો સ્વાધ્યાય કરી રહ્યા છે. આજે દસ લક્ષણ મહાપર્વ જેવા મહાપર્વ આવે તો એમાં તો આપણે ઊંડા તત્વ ચિંતન સ્વાધ્યાય આદિમાં આપણે જોડાશું, વિવિધ ગતિવિધિઓમાં આપણે જોડાશું. આપણે પૂજા, સ્વાધ્યાય, પ્રતિક્રમણ આદિ બધા કાર્યોમાં આપણે જોડાશું. જ્યારે એવા કાર્યોમાં આપણે જોડાઈએ ત્યારે જેવા આ મહાન સિદ્ધાંતો આપણે ભણી રહ્યા છે, ભલે આપણી પુસ્તક પ્રાથમિક છે, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એટલે આમ પ્રાથમિક પુસ્તક ગણાય, પણ એના જે સિદ્ધાંતો છે, દ્રવ્ય ગુણ પર્યાય, ઉત્પાદ્ય ધ્રુવ, ચાર અભાવ, ષટકારક અને ઉપાદાન નિમિત્ત, એ બધા મહાન જિનાગમના મહાન સિદ્ધાંતો એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે. તો ગત અનેક વખતથી આપણે આ ઉપાદાન નિમિત્તની ચર્ચા આપણે કરી રહ્યા છે, એમાં આપણે 433 પ્રશ્ન ઉપર પહોંચ્યા છે. જો આપણે એને અહીંથી જ આગળ વધારીએ છે, આ 433નો પ્રશ્ન જે છે એ જાણે આખા ઉપાદાન નિમિત્ત ચેપ્ટરનો સાર જ છે, એટલે આખું રિવિઝન જેવું જ છે. એટલે વધારે રિવિઝન ન કરતા આ ક્વેશ્ચનમાં જ સીધા આગળ વધીએ છે. જો ક્વેશ્ચન શું કહે છે, ઉપાદાન નિમિત્તના પ્રશ્નોમાં શો સિદ્ધાંત રહેલો છે. આપણે જે આ ઉપાદાન નિમિત્તનું જે ચેપ્ટર ભણ્યું એમાં સિદ્ધાંત શું રહેલો છે. પહેલા ચેપ્ટરમાં શું શું આવ્યું આપણે જરા જોઈએ. આપણે જોયું ઉપાદાન નિમિત્ત સિદ્ધાંત કહો કે નિમિત્ત, ઉપાદાન નિમિત્ત કહો કે નિમિત્ત નૈમિત્તિક અથવા નિમિત્ત કાર્ય, કાર્યકારણ વ્યવસ્થા, ઉપાદાન ઉપાધેય વ્યવસ્થા, આ આખી જે કાર્યકારણ વ્યવસ્થા છે એના જ જુદા જુદા નામો આપણે આ અલગ અલગ નામથી આપણે એને જાણીએ છીએ. તો આ આખા વસ્તુમાં વાત આપણે શું આવી કે કોઈ પણ વિશ્વનું કાર્ય જ્યારે થાય છે તો એ કાર્ય તો ખરેખર ઉપાદાન જે રૂપ દ્રવ્ય છે એની જ પર્યાય છે, પણ એની સાથે બીજા જે પદાર્થો ત્યારે સાયમલ્ટેનિયસલી મોજૂદ છે તો એને નિમિત્ત તરીકે આરોપ આપવામાં આવે છે. તો આ જે આખી વ્યવસ્થા આપણે જોઈ એમાં કયા કયા સિદ્ધાંતો રહેલા છે એની આપણે હવે ચર્ચા કરીએ છીએ. તો નંબર એક, જો આ 1 થી 4 જે પોઈન્ટ છે એ બધા એકબીજા સાથે જોડાયેલા છે. આપણે ચાર્ટમાં શું જોયું હતું કે જ્યારે કાર્ય થાય ત્યારે નિમિત્ત પણ મોજૂદ હોય છે, ઉપાદાનમાં ત્રિકાળી ઉપાદાન તો હંમેશા માટે મોજૂદ છે જ, કેમ કે ત્રિકાળી છે, એનો તો ક્યારે નાશ જ નથી થતો, અને સાથે ક્ષણિક ઉપાદાન એટલે કે એ ઉપાદાનમાં એ સમયે કાર્યરૂપ પરિણમવાની શક્તિ એ પણ મોજૂદ છે. તો જે શું કહે છે, કોઈ એકલા ધ્રુવ ઉપાદાનને કારણ માને પણ ક્ષણિક ઉપાદાન અને નિમિત્તોને કારણ ન માને તો આ ચારેય પ્રકારની માન્યતા મિથ્યા છે. આ ચાર પ્રકારની માન્યતા કહેશે પછી કહેશે બધી મિથ્યા છે. એટલે અહીંયા શું કહ્યું કે કોઈ એકલા ધ્રુવ ઉપાદાનને એટલે ત્રિકાળી ઉપાદાનને માને પણ ક્ષણિકને નિમિત્તને ન માને તો એની માન્યતા મિથ્યા છે. પછી શું કીધું, કોઈ ધ્રુવ ઉપાદાનને કારણ માને તથા નિમિત્તને કારણ માને, પણ ક્ષણિક ઉપાદાનને કારણ ન માને. એટલે કોઈ ત્રિકાળી ઉપાદાન માને છે અને નિમિત્ત પણ માને છે, પણ ક્ષણિક ઉપાદાનને નથી માનતો, તો એની પણ માન્યતા ખોટી છે. ત્રીજો પોઈન્ટ, કોઈ ક્ષણિક ઉપાદાનને કારણ માને પણ ધ્રુવ ઉપાદાન અને નિમિત્તોને કારણ ન માને. એટલે ક્ષણિકને માને છે પણ ત્રિકાળીને અને નિમિત્તને નથી માનતા. અને ચોથું શું છે, કોઈ નિમિત્તને કારણ માને છે પણ ધ્રુવ ઉપાદાનને ક્ષણિક ઉપાદાનને કારણો માનતા નથી. એટલે કોઈ ખાલી નિમિત્તને જ માને છે અને ત્રિકાળીને ક્ષણિકને માનતા જ નથી. તો આ ચારેય પ્રકારની માન્યતાઓ મિથ્યા છે. કહેવાનો મતલબ શું છે કે કાર્ય જ્યારે થાય છે ત્યારે આ ત્રણેય, ત્રણ કહેતા આખી વ્યવસ્થા જે છે એ આખી વ્યવસ્થા ત્યાં મોજૂદ હોય છે. જો ઉપાદાન નિમિત્તના સંબંધમાં કહીએ તો ત્રિકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન અને નિમિત્ત એ ત્રણેય ત્યાં મોજૂદ હોય છે. અને એ જ વસ્તુને સમવાયના ફોર્મમાં કહીએ તો પાંચેય સમવાય ત્યાં હાજર હોય જ છે, તો જ કાર્ય થાય છે. એ પાંચ સમવાય કહેતા કયો સમવાય થયા? આ ત્રિકાળી ઉપાદાન છે એ તો સ્વભાવ થયો, આ ક્ષણિક ઉપાદાન છે એ પુરુષાર્થ થયો, નિમિત્ત તો નિમિત્ત છે જ, અને હોનહાર અને કાળલબ્ધિ. તો હોનહાર અને કાળલબ્ધિ કોઈ જુદી વસ્તુ નથી, જે કાળે કાર્ય થયું એને જ કાળલબ્ધિ કહેવાય, અને જે કાર્ય થયું આ ઉપરનું કાર્ય તેને જ હોનહાર કહેવાય છે. માટે આ ત્રણેય અથવા પાંચેય મોજૂદ હોય ત્યારે જ કાર્ય થાય છે. બરાબર, એ આપણે એક સિદ્ધાંત જોયો. હવે આગળ વધીએ. જો આવા આપણે 20 સિદ્ધાંત જોવાના છે એટલે આપણે થોડું ફટાફટ આગળ વધશું. આજે ઉપાદાનનું કાર્ય ઉપાદાનથી જ થાય છે, નિમિત્ત કારણ કાર્યકાળે હોય છે, પણ તે નિમિત્ત કારણની રાહ જોવી પડે કે તેને મેળવવા પડે એમ કોઈ માને તો તે મિથ્યા છે. જ્યારે ઉપાદાન દ્રવ્ય એની ત્રિકાળી યોગ્યતા તો કાર્યરૂપે પરિણમવાની છે જ, ક્ષણિક ઉપાદાનમાં જ્યારે કાર્ય થવાની યોગ્યતા થઈ ત્યારે કાર્ય થાય જ છે, ત્યારે નિમિત્તની રાહ જોવી પડતી નથી. કેમકે નિમિત્ત તો વિશ્વના અનેક પદાર્થ આજુબાજુ મોજૂદ જ છે, અને આજુબાજુ મોજૂદ છે માટે યોગ્ય પદાર્થને નિમિત્ત હોવાનો આરોપ આપવામાં આવે છે. માટે જ્યારે ઉપાદાનમાં પોતાની જ યોગ્યતાથી કાર્ય થાય છે ત્યારે નિમિત્તની રાહ જોવાની જરૂરત પડતી નથી, એ તો એની જાતે ત્યાં મોજૂદ હોય જ છે. અને જો કોઈ એમ માને કે ભાઈ નિમિત્તને મેળવવા પડશે પછી જ કાર્ય થશે, તો એની માન્યતા મિથ્યા છે. ચાલો આગળ જઈએ. થર્ડ પોઈન્ટ, નિમિત્ત પર છે તેથી તે મેળવી શકાતું નથી, છતાં કોઈ બાહ્ય સામગ્રી રૂપ નિમિત્ત કારણો શોધવાના નિરર્થક કાર્યમાં રોકાય તો તેને આકુળતા થયા વિના રહે નહીં. જો શું કહે છે, નિમિત્ત તો કોઈ અન્ય પદાર્થ છે ને. જો ઉપાદાન એક પદાર્થ, એ ઉપાદાનની પર્યાય તે જ કાર્ય, અને નિમિત્ત તો અન્ય પદાર્થ છે. હવે જૈન ધર્મનો તો મહાસિદ્ધાંત છે કે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કંઈ કરી શકે નહીં, અથવા એક દ્રવ્ય અન્ય દ્રવ્યને હાજર મોજૂદ કેવી રીતના કરે? ખ્યાલ આવે છે ને, કોઈ અન્ય દ્રવ્ય કોઈ બીજા દ્રવ્યના આધારે તો ચાલતું નથી. માટે નિમિત્ત કોઈ મેળવી શકાતું નથી, અરે કોઈ ફિક્સ્ડ નિમિત્તથી કાર્ય થાય એવો પણ કોઈ નિયમ નથી વિશ્વમાં. એવો કોઈ નિયમ છે કે નિમિત્ત હોય તો કાર્ય થાય જ? આ તો કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે. ખ્યાલ આવે છે ને? તો નિમિત્ત કોઈ ફિક્સ નિમિત્ત હોય માટે કાર્ય થાય એવું પણ નિયમ નથી. માટે કયા નિમિત્તને શોધવું કે જેનાથી કાર્ય થાય? ખ્યાલ આવે છે ને? માટે નિમિત્તને મેળવી શકાતું નથી. એવું હોવા છતાં પણ જો કોઈ બાહ્ય સામગ્રીને મેળવવામાં ખાલી નિરાકુળ આકુળતા થયા કરે કે ભાઈ એની માન્યતા એવી હોય કે બાહ્ય સામગ્રીને મેળવીશ તો જ કાર્ય થશે, તો એ આકુળતા એની નિરર્થક છે, એ ખાલી એનાથી દુઃખી જ થવાનો છે, એનો બીજો કોઈ આઉટકમ નથી. ચલો આગળ જોઈએ. ફોર્થ પોઈન્ટ, નિમિત્ત સાથેનો સંબંધ એક સમય પૂરતો જ હોય છે. જો કારણ કાર્ય વ્યવસ્થા કેવી રીતના છે, વિશ્વના કોઈ એક પદાર્થમાં એની વર્તમાન પર્યાયમાં કાર્ય થઈ રહ્યું છે. એ પદાર્થ ઉપાદાન છે. જે પદાર્થમાં એની એ સમયની પર્યાયમાં કાર્ય થાય છે એ પદાર્થ તો ઉપાદાન છે. એ પદાર્થની ત્રિકાળી શક્તિ એને કહેવાય ત્રિકાળી ઉપાદાન. અને એ પદાર્થની વર્તમાન પર્યાયની યોગ્યતા કે કાર્યરૂપ થઈ શકે એને કહેવાય ક્ષણિક ઉપાદાન. બરાબર. હવે જે સમયે તે પદાર્થમાં કાર્ય થઈ રહ્યું છે તે જ સમયે તેની આજુબાજુ રહેલા બીજા પદાર્થો એને નિમિત્ત હોવાનો આરોપ અપાય છે. નિમિત્ત હોવાનો આરોપ કોઈ પદાર્થ પર ત્રણેય કાળ ત્રિકાળ અપાઈ શકાતો નથી. આ તો જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય તે જ સમયે આજુબાજુ કયા પદાર્થ અનુકૂળ છે એના ઉપર આરોપ અપાય છે. માટે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેટલા વખતનો છે કે એક સમય પૂરતો જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? નિમિત્ત નૈમિત્તિક સંબંધ ફક્ત એક સમય પૂરતો જ હોય છે એમ સૂક્ષ્મ દ્રષ્ટિવાન જાણે છે. છદ્મસ્થનો જ્ઞાનોપયોગ અસંખ્યાત સમયનો છે. માટે નિમિત્ત મેળવવાની શોધ તો નિરર્થક છે. છદ્મસ્થ જીવ, છદ્મસ્થ એટલે કોણ? કે જે કેવળ જ્ઞાની નથી. જેટલા પણ સંસારી જીવો છે જે કેવળ જ્ઞાની નથી એ બધા છદ્મસ્થ છે. છદ્મસ્થ એટલે અલ્પજ્ઞાની. હવે અલ્પજ્ઞાનીમાં મતિશ્રુત અવધિ મન પર્યાય ગમે તેટલા જ્ઞાનવાળો હોય પણ તો પણ એના જ્ઞાનમાં એક સમયમાં થનારી વસ્તુઓ પકડાતી નથી. આપણું જ્ઞાન એટલું સૂક્ષ્મ નથી, સ્થૂળ છે. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ થાય તો આપણને તો અસંખ્યાત સમય પછી ખબર પડે છે. ખ્યાલ આવે કે નહીં? જેવી રીતના આપણે પણ જોઈએ છીએ, જાણીએ છીએ ઘણી વાર કે ભાઈ ઘરમાં બેલ વાગે તો બેલ વાગી એનો અવાજ આપણને સંભળાય અને બાય ધ ટાઈમ આપણે રિસ્પોન્ડ કરીએ ત્યાં સુધી તો અમુક ફ્રેક્શન ઓફ અ સેકન્ડ વહી જાય છે કે નહીં? એ અમુક ફ્રેક્શન ઓફ અ સેકન્ડ એનો મતલબ અસંખ્યાત સમય વયા ગયા. અને કાર્ય તો એક સમયમાં થઈ જાય છે. જો એક સમયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય, કાર્ય એક સમયમાં થઈ જાય, તો પછી એ સમય માટે નિમિત્ત હાજર કરીને રાખવાની આપણી કેપેબિલિટી જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે એ સમયમાં થનારું કાર્ય તો જીવ પકડી શકતો નથી, તો પછી એના માટે નિમિત્ત કેવી રીતના હાજર કરે? માટે નિમિત્તને મેળવવાની જીવની શોધ નિરર્થક છે. ચાલો આગળ પાંચમું પણ. નિમિત્ત પોતાનું ઉપાદાન છે અને સ્વ ઉપાદાન તરીકે પોતાનું કાર્ય પોતામાં કરે છે. જો લાસ્ટ ટાઈમ પણ આપણે વાત ચર્ચા થઈ હતી કે વિશ્વના દરેકે દરેક પદાર્થ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં પરિણમિત થઈ જ રહ્યા છે. થઈ રહ્યા છે કે નહીં? વિશ્વના દરેકે દરેક પદાર્થ પોતપોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં પરિણમિત થઈ રહ્યા છે. માટે દરેકે દરેક પદાર્થનો જે ત્રિકાળી અંશ છે, જે એનો ધ્રુવ દ્રવ્ય કમ્પોનન્ટ છે, એ દરેકે દરેક પદાર્થનું પોતાનું ત્રિકાળી ઉપાદાન છે. અને દરેકે દરેક પદાર્થની જે વર્તમાન સમયની પર્યાય થઈ રહી છે એ વર્તમાન પર્યાય એ એનું કાર્ય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એ પર્યાયની યોગ્યતા તે એનું ક્ષણિક ઉપાદાન. માટે વિશ્વના દરેક પદાર્થ પોતાની પર્યાયમાં થનારા કાર્ય માટે ઉપાદાન છે. નિમિત્ત કોને કહેવાય? કોઈ એક પદાર્થને આપણે રેફરન્સ તરીકે લઈએ તો એની સાથે આજુબાજુના બીજા પદાર્થો હોય એના પર નિમિત્ત હોવાનો આરોપ અપાય છે. પણ ખરી રીતે તો વિશ્વના દરેકે દરેક પદાર્થ પોતાની પર્યાયરૂપ કાર્ય માટે તો ઉપાદાન જ છે. છે કે નહીં? તો જો એ જ અહીંયા કે છે, નિમિત્ત પોતાનું ઉપાદાન છે. એટલે પોતાની પર્યાયમાં જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય માટે નિમિત્ત નામક જે પદાર્થ કોઈ બીજાના અપેક્ષાથી નિમિત્ત કહેવાય છે, પણ પોતાની અપેક્ષાથી તો ઉપાદાન જ છે. અને સ્વ ઉપાદાન તરીકે પોતાનું કાર્ય પોતામાં કરે છે. જ્યાં એ નિમિત્ત પણ પોતાની પર્યાય કરે છે, માટે નિમિત્ત પોતાનું સ્વ ઉપાદાનથી પોતાનું કાર્ય કરે છે. જો તે પર ઉપાદાનનું કાર્ય અંશે પણ કરે, અર્થાત પર ઉપાદાનને ખરેખર અસર કરે, તેને ટેકો આપે, તેના ઉપર પ્રભાવ પાડે, તેને લાભ નુકસાન કરે, મદદ કરે, બળ આપે વગેરે, તો નિમિત્તે બે કાર્ય કર્યા એમ પોતાનું અને બીજા ઉપાદાનનું એમ ઠરે. જો નિમિત્ત નામક જે પદાર્થ આપણે કહ્યો એ બીજાની અપેક્ષાએ તેને નિમિત્ત કહ્યું, હવે જે બીજો પદાર્થ હતો એની પણ પર્યાય થાય છે અને નિમિત્ત છે એની પણ પર્યાય થાય છે. હવે આ બે પર્યાય થઈ કે નહીં? હવે જો આપણે એમ ધારીએ, એમ માનીએ કે નિમિત્તે પેલા પદાર્થની પર્યાયમાં કંઈક કર્યું, એને લાભ આપ્યો, એને નુકસાન કર્યું, એને બળ આપ્યું, એને પ્રભાવ કર્યો, કંઈક તો કર્યું. જો એવું હોય તો નિમિત્તે બે પર્યાય કરવી પડે, પોતાની પર્યાય પણ કરવી પડે અને પેલા ઉપાદાન નામક પદાર્થની પર્યાયમાં પણ એને કંઈક તો અસર કરી. ખ્યાલ આવે છે કે નહીં? આવું હોવાથી નિમિત્તે બે કાર્ય કર્યા એવું માનવું પડે, અને બીજી બાજુ પેલા ઉપાદાને કાંઈ ન કર્યું એમ માનવું પડે. કેમ કે ઉપાદાનની પર્યાય તો નિમિત્તે કરી, નિમિત્તની પર્યાય પણ નિમિત્તે કરી, અને ઉપાદાને શું કર્યું? તો કાંઈ ન કર્યું. તો એમ માનનાર દ્વિક્રિયાવાદી હોવાથી તે અર્યંતને અર્યંતના મતનો નથી. એટલે શું કે છે? ઉપાદાને પોતાની પર્યાય પણ કરી અને નિમિત્તે પોતાની પર્યાય પણ કરી અને નિમિત્તે ઉપાદાનની પર્યાયમાં પણ અસર કરી એવું માને તો એણે બે ક્રિયાઓ કરી. તો આવી બે ક્રિયા તો અર્યંત ભગવાનના મતમાં નથી, એટલે કે અર્યંત ભગવાનને માનતો જ નથી, એટલે કે જૈન નથી. ખ્યાલ આવે છે કે નહીં? ચલો આગળ વધીએ. છઠ્ઠો પોઈન્ટ, ગતિમાનાદિ નિમિત્તોને અસદભૂત વ્યવહાર નયે નિમિત્ત કરતા હેતુ કરતા કહેવામાં આવે છે. જો અહીંયા શેની વાત કરે છે? આપણે નિમિત્તના બે પ્રકાર જોયા હતા, એક છે પ્રેરક નિમિત્ત અને એક ઉદાસીન નિમિત્ત. પ્રેરક નિમિત્ત કોને કહેવાય? કે જે પદાર્થ ગતિમાન છે અથવા ઈચ્છાવાન છે એને પ્રેરક નિમિત્ત કહેવાય છે. જેવી રીતના જીવ ને પૂતગલ એની ગતિ પણ થઈ શકે છે અથવા જીવમાં ઈચ્છાઓ પણ થઈ શકે છે, માટે એને પ્રેરક નિમિત્ત કહેવાય છે. અને ઉદાસીન નિમિત્ત કોને કહેવાય? એવા નિમિત્ત કે જે કાં તો ગતિવાન પણ નથી અથવા ઈચ્છાવાન પણ નથી, જેવી રીતના ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અથવા ઘણી જગ્યાએ પૂતગલો જે ગમન ન કરતા હોય અથવા એવી રીતના જુદા જુદા નિમિત્તો, તો એને ઉદાસીન નિમિત્ત કહે છે. પણ છે તો બે નિમિત્તના પ્રકાર ને, ઉદાસીન અને પ્રેરક. અને નિમિત્ત કોને કહેવાય? કે જે સ્વયં કાર્યરૂપ ન પરિણમે એને નિમિત્ત કહેવાય છે. માટે આ ગતિમાન અને ન ગતિમાન એટલે કે ઉદાસીન, એ બે જે ભેદ પાડ્યા છે એ તો ફક્ત નિમિત્તમાં સમજાવવા માટે બે ભેદ પાડ્યા છે, પણ ખરી રીતે કાર્ય જે થાય છે ઉપાદાનમાં એમાં તો બધા જ ટાઈપના નિમિત્ત ધર્માસ્તિકાયવત ઉદાસીન જ છે, એ અહીંયા સમજાવે છે. જો ગતિમાનાદિ નિમિત્તોને નિમિત્ત કરતા હેતુ કરતા કહેવામાં આવે છે, બીજા નિમિત્તોથી તેનો પ્રકાર જુદો બતાવવા માટે તેમ કહેવામાં આવે છે, પણ તે નિમિત્ત ઉપાદાનનું કાંઈ કામ ખરેખર કરે છે એવું જ્ઞાન કરવા માટે નથી. સર્વ પ્રકારના નિમિત્તો ઉપાદાન પ્રત્યે ધર્માસ્તિકાયવત ઉદાસીન કારણો જ છે. જોયું કે નહીં? સર્વ પ્રકારના નિમિત્તો ઉદાસીન જ છે, પણ આ તો નિમિત્તોમાં જ બે ભેદ પાડવા માટે કે ભાઈ અમુક ગતિવાનની ઈચ્છામાન છે અને અમુક ગતિવાનની ઈચ્છામાન નથી, માટે એમાં બે ભેદ પાડ્યા, અમુક પ્રેરક કીધા અને અમુક ઉદાસીન કીધા. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો આગળ. જીવ પૂતગલ ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયની ઉપસ્થિતિ ન હોય એમ બને નહીં, તેમ જ્યારે ક્ષણિક ઉપાદાન કાર્ય માટે તૈયાર હોય ત્યારે અનુકૂળ નિમિત્તની ઉપસ્થિતિ ન હોય એમ બને નહીં. જો જ્યારે પ્રિકાળી ઉપાદાન પદાર્થની હંમેશા માટે પદાર્થની કાર્યરૂપ થવા માટે શક્તિ, એને કહેવાય ત્રિકાળી ઉપાદાન. તો એ તો ત્રિકાળી છે ને, એ તો ત્રણેય કાળ મોજુદ છે. વિશ્વમાં છય દ્રવ્ય એકબીજાની આજુબાજુ ત્રણેય કાળ રહે છે, એવો ક્યારે પ્રસંગ આવતો નથી કે કોઈ વિશ્વમાં એક દ્રવ્ય એકલું ક્યાંય પડ્યું હોય. તો જ્યારે ઉપાદાનમાં કાર્યરૂપ પરિણમવા માટે ક્ષણિક ઉપાદાન રૂપ યોગ્યતા તૈયાર થાય છે ત્યારે કાર્ય થાય જ છે અને ત્યારે ત્યાં યોગ્ય નિમિત્ત મોજુદ હોય જ છે, એ જ અહીંયા બતાવે છે. એ યોગ્ય નિમિત્તની ઉપસ્થિતિ ન હોય તેમ બને જ નહીં. ચાલો આગળ આઠમો પોઈન્ટ આપણે જોઈએ. નિમિત્ત કારણ ઉપાદાન કારણ પ્રત્યે નિશ્ચયે ખરેખર અકિંચિત કર એટલે કાંઈ નહીં કરનારું છે, તેથી જ તેને નિમિત્ત માત્ર, બલાધાન માત્ર, સહાય માત્ર, અહેતુવત એવા શબ્દથી સંબોધન કરવામાં આવે છે. નિમિત્ત કારણ કેવું છે કે આ નિમિત્ત કારણ કાર્ય કરવામાં ખરેખર અકિંચિત કર છે. અકિંચિત કર એટલે કાંઈ જ કરી શકતું નથી, કાંઈ જ કરી શકતું નથી. તો પછી નિમિત્તને કહેવાની જરૂરત શું હતી? કીધું કર, કહ્યું શું કામ? કીધું જ ન હોત તો, કેમકે આમે તો કાંઈ કરતું નથી. તો વાત સાચી છે, કહેવાની જરૂરત જ નહોતી, પણ આ તો વિશ્વમાં બધા પદાર્થ આજુબાજુ મોજુદ છે, તો કોઈ બીજાથી કન્ફ્યુઝન ન થઈ જાય એના માટે એને નિમિત્ત કહીને નેગેટ કરી નાખ્યો કે ભાઈ એ કાર્ય કરતું નથી. ખ્યાલ આવે છે ને? કોઈને જયારે નિમિત્ત કહે, કોઈને જયારે નિમિત્ત કહેવામાં આવે એનો મતલબ જ એ થયો કે ભાઈ કાર્યમાં એ કાંઈ કરતું નથી, એ ભલે ત્યાં મોજુદ છે પણ કાંઈ કરતું નથી. ખ્યાલ આવે છે? નિમિત્ત એવી રીતના ઊંધેથી લેવાનું, નિમિત્તને એવી રીતના જ્યાં શબ્દ નિમિત્ત પડ્યો એનો મતલબ એનું કાંઈ કરતા પણ નથી. ચાલો આગળ નાઇન્થ પોઈન્ટ. નિમિત્ત એમ જાહેર કરે છે કે ઉપાદાનનું કાંઈ કાર્ય મેં કર્યું નથી. જોયું નિમિત્ત શું કહે છે? શબ્દનો શું મતલબ કે ભાઈ મેં કાંઈ કર્યું નથી, મારામાં તેનું કાર્ય કરવાની શક્તિ જ નથી, પણ તે કાર્ય ઉપાદાને એકલાએ કર્યું છે. જ્યારે આપણે એમ કોઈને કહીએ ને કે ભાઈ આ તો બહુ ઝેરીલો માણસ છે, અથવા આ બહુ ઝેરી છે, એમ આપણે કહીએ સાપ બહુ ઝેરી છે, તો ઝેરીનો મતલબ જ શું? કે ભાઈ એના કરડવાથી માણસનું મૃત્યુ થઈ જ જશે. ખ્યાલ આવે છે કે નહીં? એનો મતલબ જ શું કે ભાઈ એના કરડવાથી માણસનું મૃત્યુ થઈ જાય છે. એવી જ રીતે અહીંયા નિમિત્ત કહેવાનો મતલબ જ શું? નિમિત્ત શબ્દનો મતલબ જ એ કે ભાઈ એને કાર્યમાં કાંઈ કર્યું જ નથી. ખ્યાલ આવે છે ને? તો કાર્ય કોણે કર્યું? એકલા ઉપાદાને જ કાર્ય કર્યું છે. આગળ ટેન્થ પોઈન્ટ. નિમિત્ત વ્યવહાર અને પરદ્રવ્ય છે. નિમિત્ત વ્યવહાર અને પરદ્રવ્ય છે ખરા, પણ તે આશ્રય કરવા યોગ્ય નથી, તેથી તે હેય છે. નિમિત્ત કેવું છે? નિમિત્ત તો વ્યવહાર છે, વ્યવહાર એટલે ઉપચાર છે, કહેવા માત્ર છે ખાલી. અને કેવા છે? પરદ્રવ્ય છે, પરદ્રવ્ય છે. જે દ્રવ્યમાં કાર્ય થાય છે એ દ્રવ્ય નથી, પરદ્રવ્ય છે, માટે તે આશ્રય કરવા યોગ્ય નથી. હેય એટલે, હેય એટલે છોડવા યોગ્ય છે. હેય એટલે એને પકડી રાખવા જેવું નથી, એ તો હા એને કહેવામાં આવ્યું પણ એમાં એનું કાંઈ કર્તવ્ય નથી, એ તો છોડવા યોગ્ય છે. જો એના માટે રેફરન્સીસ પણ કેટલા આપ્યા છે એ તમે વાંચજો. આપણે આગળ જઈએ અગિયારમો પોઈન્ટ. જેટલા કાર્યો છે તેટલા નિમિત્તોના સ્વભાવ ભેદ છે, પણ એકે સ્વભાવ ભેદ એવો નથી કે જે પરનું એટલે ઉપાદાનનું કાંઈ કરી શકે. જો નિમિત્ત જે છે ને, નિમિત્ત પણ પોતે દ્રવ્ય છે કે નહીં? એ દ્રવ્ય છે, તો એ દ્રવ્યમાં પણ અનંત શક્તિઓ, અનંત ગુણો છે કે નહીં? નિમિત્તમાં પણ તો જેટલા જેટલા ગુણો છે એટલા એટલા એના સ્વભાવો છે નિમિત્તના. તો નિમિત્તના સ્વભાવ ભેદ તો ઘણા બધા છે, નિમિત્તમાં શક્તિઓ તો ઘણી બધી છે, પણ ઉપાદાનનું કાર્ય કરવા માટે એકે શક્તિ કે એકે સ્વભાવ કાર્યરૂપ નથી. કાર્યરૂપ એટલે બેનિફિશિયલ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકવામાં બિલકુલ સમર્થ નથી, ભલે એ બીજા દ્રવ્યની શક્તિઓ અનંત છે એની અહીંયા ચર્ચા નથી, પણ ઉપાદાનનું કાર્ય કરવામાં કઈ શક્તિ કામની એ અનંતમાંથી, તો એક એ બરાબર. ચાલો આગળ બારમો પોઈન્ટ. કોઈ વખતે ઉપાદાન કારણ નિમિત્તમાં અતિશય ધરી દે છે અને કોઈ વખતે નિમિત્ત કારણ ઉપાદાનમાં બલાત્કારથી નાના ચમત્કાર ઘુસાડી દે છે એવી માન્યતા જૂટી છે. જો આનો શું મતલબ? કોઈ વખતે ઉપાદાન કારણ નિમિત્તમાં અતિશય ધરી દે છે. એટલે કે ક્યારેક કોઈ કાર્ય થયું હોય તો એ કાર્યને અતિશયતા, કાર્યની અતિશયતાને આપણે નિમિત્ત પર આરોપ આપી દેવામાં આવે છે. જેવી રીતના સમજો કે આપણને સમ્યક દર્શન આદિ થયું, તો એ સમ્યક દર્શનનું મહાત્મ્ય એ અતિશય કાર્ય થયું કે નહીં, એટલું સરસ મજાનું કાર્ય, તો એનું આરોપ કોને આપી દેવામાં આવે છે કે ભાઈ દેવશાસ્ત્ર ગુરુને આપી દેવામાં આવે છે. તો એ નિમિત્તની, આ ઉપાદાનની અતિશયતા એ નિમિત્તમાં ધરી દેવામાં આવે છે. અથવા આ વાક્ય ઉપાદાનથી વાક્ય કર્યું, અથવા કોઈ વખતે નિમિત્ત કારણ ઉપાદાનમાં બલાત્કારથી નાના ચમત્કાર ઘુસાડી દે છે. એટલે કે નિમિત્તે ઉપાદાનમાં જાણી બુજીને ઘણા બધા ચમત્કાર કરી દીધા, એટલે ઘણી પર્યાયો કરી દીધી, એવી માન્યતા જૂઠી છે. એક વાક્ય ઉપાદાનથી કહ્યું અને એક વાક્ય નિમિત્તથી કહ્યું. ઉપાદાનથી એમ કહ્યું કે ભાઈ અતિશયતા જે થઈ એ નિમિત્તને કારણે થઈ, અને બીજી બાજુ નિમિત્તથી શું વાક્ય કહ્યું કે ભાઈ ઉપાદાનમાં જે કાર્ય થયું એ નિમિત્તે જાણી જોઈને કરી નાખ્યું, અથવા તો એણે બળજબરીથી એ કાર્ય કરી નાખ્યું. પણ એ બે વાક્ય ખાલી કહેવાની ભાષા છે, કહેવામાં આવે પણ માન્યતા સાચી હોય કે ઉપાદાને નિમિત્તે ઉપાદાનનું કાંઈ કર્યું નથી, તો વ્યવહારે એ બરાબર છે, વ્યવહારે એ કહી શકાય છે. પણ એવી માન્યતા, એવું જ માની લેવામાં આવે કે નિમિત્તે ઉપાદાનમાં કંઈ કરી દીધું છે, તો એવી માન્યતા સાવ જૂઠી છે. તે બે દ્રવ્યનો એકતા બુદ્ધિ બતાવે છે, બે દ્રવ્યનો એકતા બુદ્ધિ બતાવે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કંઈ કરી આપે, આપણે આવે છે ને કે એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ. આ હું છું એ એકત્વ, આ મારા છે એ મમત્વ, આણે મારામાં કંઈ કરી આપ્યું એ કર્તૃત્વ, આણે મારું કંઈ ભોગી લીધું એ ભોક્તૃત્વ. આવી જે ચાર પ્રકારની માન્યતાઓ છે એ બધી જ માન્યતાઓ મિથ્યા છે. એ બે દ્રવ્યની એકતા બુદ્ધિ બતાવે છે. નિમિત્ત કારણ માટે પાંચમી વિભક્તિ વાપરવામાં આવે છે, તેથી તે આરોપિત કારણ મટી નિશ્ચય કારણ થઈ જતું નથી. નિમિત્ત થવા માટે પરિશ્રમ, તીવ્ર યાતના કે ઘોર તપસ્યા કરવી પડે છે, એ માન્યતા જૂઠી છે. જો આ છેલ્લું શું કીધું, નિમિત્ત કારણ માટે પાંચમી વિભક્તિ વાપરવામાં આવે છે. આપણે ગ્રામર હોય ને, વ્યાકરણ, એ વ્યાકરણમાં વિભક્તિઓ હોય, વિભક્તિ એટલે કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, એવી રીતના. તો નિમિત્ત માટે અમુક પર્ટિક્યુલર રીતે સેન્ટેન્સ સ્ટ્રક્ચર ભલે વાપરવામાં આવે, એમ કહેવામાં આવે કે ભાઈ નિમિત્તના કૃપાથી, આ પર્ટિક્યુલર પર્સનની અસીમ કૃપાથી મારું આમ કાર્ય થઈ ગયું, ખ્યાલ આવે છે કે નહીં? પણ એ બધું ખાલી વાક્યમાં વાપરવાની વ્યવસ્થા છે, ખરી રીતે કાંઈ એમ થતું નથી. એ આરોપિત કથન છે, આરોપિત કારણ મટીને કંઈ નિશ્ચય કારણ થઈ જતું નથી. એ વાક્ય એવી રીતના વાપરવાથી નિમિત્ત ખરેખર કાર્યનો કર્તા થઈ જતો નથી, એ તો એક બોલવાની પદ્ધતિ છે. માટે નિમિત્તે કોઈ કાર્ય કરવા માટે ખૂબ પરિશ્રમ કર્યો હોય કે તીવ્ર યાતના ભોગવી હોય, ઘોર તપસ્યા કરી હોય, એવું બિલકુલ નથી, એ બધી માન્યતા ખોટી છે. ચાલો આગળ. કાર્યની ઉત્પત્તિ વખતે ઉપાદાન અને નિમિત્ત બંને અવિકલ કારણ હોય છે, એવી વસ્તુની સ્થિતિ છે. કાર્યની ઉત્પત્તિ વખતે ઉપાદાન અને નિમિત્ત બંને અવિકલ કારણ હોય છે, એટલે કાર્યની ઉત્પત્તિ જ્યારે થાય છે ત્યારે ઉપાદાન ઉપાદાનની યોગ્યતા પ્રમાણે ત્યાં મોજૂદ છે, અને નિમિત્ત નિમિત્તની યોગ્યતા પ્રમાણે ત્યાં મોજૂદ છે. અવિકલ એને કોઈ બીજા વિકલ નથી, જેનાથી કાર્ય થાય છે એના અનુસાર જ કાર્ય થાય છે, એટલે ઉપાદાનથી જ કાર્ય થાય છે. અને નિમિત્ત ત્યાં ફક્ત મોજૂદ છે, એવી જ વસ્તુ સ્વભાવની સ્થિતિ છે. ચાલો આગળ. 14. પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ નિમિત્તોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, એમ માનનારને શ્રી આચાર્ય કહે છે કે ઉપાદાન વિના કોઈ કાર્ય ઉપજતું નથી. આ છે ને આપણે પંચમહાભૂત જે અન્ય ધર્મોમાં કહેવામાં આવે છે કે પૃથ્વી જળ અગ્નિ વાયુ ને વનસ્પતિ, અથવા તો અહીંયા વનસ્પતિ નથી લખ્યું, ચાર જ લખ્યા છે. તો એ વસ્તુઓથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, કે જીવ એનાથી ઉત્પન્ન થાય છે. તો જીવ અન્ય પદાર્થ છે અને ઓલા જે ચાર અથવા પાંચ વસ્તુઓ છે એ અન્ય પદાર્થ છે. તો અન્ય પદાર્થથી અન્ય પદાર્થનું કાર્ય કેવી રીતના થાય? માટે આવું જે માને છે એ ઘોર મિથ્યા દ્રષ્ટિ છે. ખ્યાલ આવે ને? સાવ ઊંધી માન્યતા છે. ઉપાદાન વિના કોઈ કાર્ય થઈ શકતું જ નથી. જીવ નામક પદાર્થ જે છે એ જીવનું કાર્ય કરે, કોઈ અન્ય પદાર્થ પૃથ્વી જળ આદિ એ જીવનું કાર્ય કેવી રીતના કરે? ચલો આગળ 15. છે દ્રવ્યોમાં અનાદિ અનંત પ્રત્યેક સમયે કાર્ય થયા જ કરે છે. જોયું આપણે પહેલા જોયું, દરેક વિશ્વના દરેક પદાર્થમાં પોતપોતાની પર્યાય રૂપે કાર્ય થયા જ કરે છે. કોઈ પણ સમયે કોઈ પણ દ્રવ્યમાં કાર્ય વિનાનો હોતો નથી, અને તે પ્રત્યેક કાર્ય વખતે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને સુનિશ્ચિતપણે હોય છે. ન હોય તેમ કદી બનતું નથી. ખ્યાલ આવે? વિશ્વમાં ઇમેજિન તો કરો, આ વિશ્વના અનંત પદાર્થો છે. એ અનંત પદાર્થો દર સમયે પોતાની અનંત પર્યાયો રૂપ કાર્ય રૂપે પરિણમી જ રહ્યા છે. હવે એ જ્યાં પરિણમી રહ્યા છે તો ત્યાં એકબીજાને એકબીજાનું નિમિત્ત હોવાનો આરોપ આપવામાં આવે છે. હવે જો કોઈ પર્સન વિચાર કરીને આ જાતનું કાર્ય કરે કે ભાઈ મારે આ કાર્ય કરવાનું છે એના માટે મને આ નિમિત્ત જોશે, મારે આ કરવાનું છે એના માટે આ નિમિત્ત જોશે, તો આવી અનંત પદાર્થ રૂપ જે વિશ્વની આખી સુનિશ્ચિત વ્યવસ્થા છે એ કેવી રીતના રહે? દરેક પોતપોતાની મરજી પ્રમાણે નિમિત્ત સિલેક્ટ કરવા માંડે તો પછી મારે ઓલું નિમિત્ત જોઈએ, મારે ઓલું નિમિત્ત જોઈએ છે, એમ જોવો તો આખું એનઆરકી થઈ જાય, આખું વ્યવસ્થા બધી બગડી ન જાય. ખ્યાલ આવે છે કે નહીં? પણ ખરી રીતે એવું કઈ થતું જ નથી, અને જ્યાં એવું થતું નથી માટે કોઈ વ્યવસ્થા બગડવાનો ક્યારે કોઈ પ્રશ્ન આવતો જ નથી. પ્રત્યેક કાર્ય ઉપાદાનની પોતાની યોગ્યતા પ્રમાણે થાય છે અને ત્યાં નિમિત્ત પણ સુનિશ્ચિત પ્રમાણે હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? એવી જ વસ્તુ વ્યવસ્થા છે. આગળ જોઈએ 16. જો આ તો આપણા બધું રિવિઝનના જ પોઈન્ટ છે. આ બધા પોઈન્ટ આપણે આખા ચેપ્ટરમાં ઘણી વાર જોઈ લીધા એટલે આપણે થોડું ફાસ્ટ જઈ રહ્યા છે. ચાલો 16. ઉપાદાન કારણ હોય અને ગમે તેવું નિમિત્ત કારણ હોય એમ માને તે પણ મિથ્યા મતી છે, કેમ કે ઉપાદાનને અનુકૂળ જ ઉચિત નિમિત્ત કારણ જ હોય છે. જો આપણે પહેલા પણ એક્ઝામ્પલથી જોયું હતું કે કોઈ પણ કાર્ય હોય, જેવી રીતના ક્લાસમાં ટીચર સ્ટુડન્ટ્સને ભણાવી રહ્યું છે તો સ્ટુડન્ટ ભણી રહ્યા છે, બરાબર છે કે નહીં? તો સ્ટુડન્ટને ભણવા માટે જે ટીચર છે એ જ નિમિત્ત કારણ છે, અને સ્ટુડન્ટ પોતાની યોગ્યતાથી ભણી રહ્યા છે એ ઉપાદાન કારણ છે. હવે ત્યાં એવું ક્યારે ન બને કે ટીચરની જગ્યાએ કોઈ પૂતગલ દ્રવ્ય હોય જે સ્ટુડન્ટને ભણાવી રહ્યું છે, કે કોઈ ચપરાસી હોય જે સ્ટુડન્ટને ભણાવી રહ્યું છે. ખ્યાલ આવે છે ને? કોઈ પણ કાર્ય થવા માટે નિમિત્ત પણ યોગ્ય નિમિત્ત જ હોય છે, અને એવું પણ સુનિશ્ચિતપણે વસ્તુ વ્યવસ્થામાં, અહીંયા કીધું સુનિશ્ચિતપણે વસ્તુ વ્યવસ્થામાં ઓટોમેટિકલી હોય છે. કોઈ ટીચરને ગોતીને લાવવો પડે પછી જ સ્ટુડન્ટ ભણશે એવું પણ ડિપેન્ડન્સ નથી. ત્યાં એની જાતે ટીચર મોજૂદ હોય જ છે અને સ્ટુડન્ટ પોતાની રીતે ભણે છે. ખ્યાલ આવે છે? એવી સુંદર વસ્તુ વ્યવસ્થા, પોતપોતાની રીતે બધું કાર્ય ચાલી જ રહ્યું છે. આગળ 17. નિમિત્ત કારણ આવે તો જ ઉપાદાનમાં કાર્ય થાય એવી માન્યતા પણ જૂઠી છે, કેમ કે દરેક ક્ષણિક ઉપાદાન કારણ વખતે નિમિત્ત કારણ હોય જ છે. જોયું ને આપણે અહીંયા પણ પહેલા પણ જોયું કે જ્યારે ક્ષણિક ઉપાદાનની યોગ્યતા તૈયાર થાય તો ત્રિકાળી ઉપાદાન તો હંમેશા મોજૂદ હતું જ, અને નિમિત્ત તો આજુબાજુના પદાર્થમાંથી જે અનુકૂળ હોય એના ઉપર આરોપ આપવામાં આવે છે. માટે જ્યારે ક્ષણિક ઉપાદાન તૈયાર થયું ત્યારે બાકી બધા હોય જ છે અને ત્યારે કાર્ય થાય જ છે, એને જ એમ કહેવાય કે ક્ષણિક ઉપાદાન તૈયાર થયું. ખ્યાલ આવે છે કે નહીં? તો એવી જ રીતે નિમિત્ત કારણ આવશે પછી ઉપાદાનમાં કારણ કાર્ય થશે એવી માન્યતા પણ જૂટતી છે. કેમ કે જ્યાં ક્ષણિક ઉપાદાનની યોગ્યતા તૈયાર થઈ ત્યારે ત્યાં નિમિત્ત યોગ્ય મોજુદ હોય જ છે. આગળ ઉપાદાન અને નિમિત્ત બંને એક સાથે પોતપોતાના કારણે હોય છે, કોઈ એકબીજાના કારણે હોય છે એવું પણ નથી. વિશ્વના દરેકે દરેક પદાર્થ પોતપોતાના કારણે પોતપોતાની યોગ્યતા પ્રમાણે ત્યાં મોજૂદ છે. કોઈએ કોઈને લાવ્યા નથી અને કોઈ ઉપાદાનમાં અમુક પર્ટિક્યુલર જ નિમિત્ત હોય એવો પણ કોઈ સંબંધ નથી. આ યોગ્ય નિમિત્ત હોવું જોઈએ, અનુકૂળપણાનો આરોપ આવવો જોઈએ. ચાલો આગળ 19. ખરેખર નિશ્ચય કારણ એટલે કે ઉપાદાન કારણ તે જ ખરું કારણ છે. કાર્ય થવામાં, કોઈ પણ પર્ટિક્યુલર કાર્ય થવામાં ખરેખર તો ઉપાદાન જ એનું કારણ છે, પરંતુ તેનું કથન બે પ્રકારે છે. આ નીચે આપેલ મોક્ષ બે પ્રકારે કથન છે, એટલે કથન ક્યારેક નિમિત્તની આશ્રય આપે છે, ક્યારેક ઉપાદાનને આશ્રય આપે છે. ખ્યાલ આવ્યો કે નહીં? નિશ્ચયને આશ્રય કાં તો વ્યવહારને આશ્રય, એ બે પ્રકારના કથન છે. આ નીચે આપેલ મોક્ષ માર્ગને લગતો સિદ્ધાંત પણ આ કથનને એક સરખી રીતે લાગુ પડે છે. જો શું કે છે, મોક્ષ માર્ગમાં કઈ બે, મોક્ષ માર્ગ તો કઈ બે નથી, પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી થાય છે. જોયું, એક નિરૂપણ નિશ્ચયથી અને એક નિરૂપણ વ્યવહારથી. તો ત્યાં કઈ બે જુદા જુદા મોક્ષ માર્ગ છે એવું નથી. ખરેખર મોક્ષ માર્ગ તો જે છે નિશ્ચય જ છે, અને જે વ્યવહાર રીતે કહેવામાં આવે છે એ એકચ્યુઅલી મોક્ષ માર્ગ છે જ નહીં, પણ એ તો એમ કહેવાની પદ્ધતિ છે. જો એ જ અહીંયા કહે છે, મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી થાય છે. જ્યાં સાચા મોક્ષ માર્ગને મોક્ષ માર્ગ નિરૂપણ કર્યો તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. જોયું, જે ખરેખર મોક્ષ માર્ગ છે એને જ મોક્ષ માર્ગ કયો એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. તથા જ્યાં જે મોક્ષ માર્ગ નથી પરંતુ મોક્ષ માર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ તે વ્યવહાર છે. જે ખરેખર એકચ્યુઅલી મોક્ષ માર્ગ નથી પણ એને પણ મોક્ષ માર્ગ કહેવો અમુક પર્ટિક્યુલર પ્રયોજનથી. શું પ્રયોજન છે અહીંયા? કે ભાઈ એ સહચારી છે એટલે એને કહી દીધો તો એ વ્યવહાર છે. કેમ? કારણ કે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર આવું જ લક્ષણ છે. જેવી રીતે આપણે પહેલા વાત થઈ ને કે કોઈ પદાર્થને જ્યાં નિમિત્ત શબ્દ લગાવવામાં આવે એનો મતલબ જ એમ થયો કે એ પદાર્થ એ કાર્ય કર્યું નથી. એવી જ રીતે જ્યાં કોઈ કોઈક વસ્તુને વ્યવહાર શબ્દ લગાવવામાં આવે એનો મતલબ જ એમ થયો કે ખરી રીતે આવું નથી. ગુરુદેવ શ્રી કહે ને હંમેશા વ્યવહાર એટલે એમ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષ માર્ગ જાણવો, નિરૂપણ એટલે એક્સપ્લેન કરવાની, બોલવાની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષ માર્ગ જાણવો કે ભાઈ બે રીતે બોલાય છે. પણ એક નિશ્ચય મોક્ષ માર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષ માર્ગ છે, એમ બે મોક્ષ માર્ગ માનવા એ મિથ્યા છે. ખરી રીતે એક નિશ્ચય ને એક વ્યવહાર એમ બે નથી, ખરી રીતે તો એક નિશ્ચય જ મોક્ષ માર્ગ છે અને વ્યવહાર તો ખાલી કહેવાની અપેક્ષા છે. વળી તે નિશ્ચય વ્યવહાર બંનેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે. કેમ કે નિશ્ચય ખરેખર એક જ મોક્ષ માર્ગ છે અને બેને માની લે તો એ પણ ભ્રમ એટલે મિથ્યા જ છે. કારણ કે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે. ખ્યાલ આવ્યો ને? નિશ્ચય અને વ્યવહાર ખરેખર તો એકબીજાના વિરોધી છે. અને સાચું શું છે કે ભાઈ નિશ્ચય જ સાચું છે, વ્યવહાર સાચું નથી. પણ વ્યવહાર તો ખાલી બોલવાની અપેક્ષાએ કહેવામાં આવે છે. જો આ રીતે આપણે આ 433નો ક્વેશ્ચન છે એ 433માં આપણે 19 જુદા જુદા સિદ્ધાંતો જોયા, 19. એ 19 સિદ્ધાંતોમાં આ કારણ કાર્ય વ્યવસ્થા, નિમિત્ત અને ઉપાદાનની સ્વતંત્રતા, બેવના બેવની પરિભાષા, ઉપાદાનના એમ બે બેવના પણ ભેદ પ્રભેદ, કે નિમિત્તના ઉદાસીનને પ્રેરક અને ઉપાદાનના ત્રિકાળી અને ક્ષણિક ઉપાદાન, એમાંથી પણ જે ક્ષણિક ઉપાદાન જે કારણ છે એ જ ખરેખર કાર્ય થવામાં સહકારી એટલે સમર્થ કારણ છે. બાકી ત્રિકાળી ઉપાદાન અને નિમિત્ત અસમર્થ કારણ છે. કેમ અસમર્થ છે? કાર્ય ભલે ત્રિકાળી ઉપાદાન રૂપ દ્રવ્યમાં જ થાય છે, પણ તો પણ એ તો હંમેશાથી મોજુદ હતું. તો પણ કાર્ય ક્યારે થાય છે? કે જ્યારે ક્ષણિક ઉપાદાનની યોગ્યતા પાકે ત્યારે જ કાર્ય થાય છે. આ બધા સિદ્ધાંતો આપણે આ 433માં એક રિવિઝન તરીકે આપણે જોઈ લીધા, બરાબર છે? ચાલો હવે આપણે છેલ્લો ક્વેશ્ચન છે એ જરા આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 434 જો શું કહે છે, ઉપાદાન નિમિત્ત સંબંધી પ્રશ્નોના સમાધાનમાં કયા પ્રમાણે પર, નિમિત્ત અને વ્યવહાર હેય છે. અત્યાર સુધી ઉપર આપણે શું વાત કહી કે પર પદાર્થ, નિમિત્ત અને વ્યવહાર એ બધા હેય એટલે છોડવા લાયક છે, અને સ્વ ઉપાદાન અને નિશ્ચય તે ઉપાદે એટલે કે ગ્રહણ કરવા લાયક છે. તો ધ્રુવ ઉપાદાનના આશ્રયે જ ધર્મ થાય છે એવું બતાવનારા કેટલાક શાસ્ત્રના આધારો આપો. કે ઉપાદાનના જ આધારે અને ઉપાદાનમાં પણ ધ્રુવ ઉપાદાનના આધારે કાર્ય થાય છે એવા શાસ્ત્રના આધારો આપો. જો આપણે ફરીથી મોક્ષ માર્ગમાં શું ઇમ્પોર્ટન્ટ છે જરા જાણી લઈએ. મોક્ષ માર્ગમાં આપણે કાર્ય શું પ્રાપ્ત કરવું છે? કે સમ્યક દર્શન રૂપ કાર્ય પ્રાપ્ત કરવું છે, અથવા કેવળ જ્ઞાન થવું એ કાર્ય પ્રાપ્ત કરવું છે, બરાબર? ભૂમિકા પ્રમાણે સમજી લેજો. તો જે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે એ કોણ પ્રાપ્ત કરે છે, જીવ કે પૂતગલ? તો જીવ જ પ્રાપ્ત કરે છે. માટે જીવ નામક પદાર્થ તે ઉપાદાન છે, અને કર્મ, પૂતગલ, અન્ય દેવશાસ્ત્ર, ગુરુ, જૈન મંદિર આદિ એ બધા નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણને કયા શું કામ? કે કાર્યમાં તો એનું કાંઈ કોન્ટ્રીબ્યુશન નથી. કાંઈ કોન્ટ્રીબ્યુશન ભલે ન હોય તો પણ જેને જેને કાર્ય થાય છે એને એને આવા જ યોગ્ય નિમિત્તો હોય છે. માટે એનું ઇમ્પોર્ટન્સ જાણીને એને અહીંયા નિમિત્ત કયા છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જેને જેને કાર્ય થાય એને એને આવા સહકારી અન્વયરૂપ કારણો એટલે નિમિત્ત કારણો આજુબાજુ જોવામાં આવે છે. હવે જેને આવું કાર્ય થયું, સમ્યક દર્શન રૂપ કે કેવળ જ્ઞાન રૂપ કાર્ય થયું, એને જીવ નામક ત્રિકાળી ઉપાદાન પદાર્થ અને એની શક્તિઓ તો અનાદિકાળથી મોજુદ છે. તો પણ કાર્ય ક્યારે થયું? કે જ્યારે ક્ષણિક ઉપાદાનની યોગ્યતા પાકી, એમાં પણ જે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિત વિશિષ્ટ દ્રવ્ય એના રૂપ જે આખી પુરુષાર્થની આખી એક ધારા ચાલી, અને ધારાથી અનંતર પૂર્વ ક્ષણ સુધી જીવ પહોંચ્યો, એ અનંતર પૂર્વ ક્ષણ પછી પણ જે તત્ સમયની યોગ્યતામાં એ જ સમયે એ યોગ્યતા પાકી અને એ યોગ્યતામાં સમ્યક દર્શન કે કેવળ જ્ઞાનરૂપ કાર્ય થયું. હવે આ સમ્યક દર્શન અને કેવળ જ્ઞાનરૂપ કાર્યમાં એક વિશેષતા છે. વિશેષતા શું છે? કે આ ક્ષણિક ઉપાદાનની યોગ્યતા ક્યારે પાકે છે? ક્ષણિક ઉપાદાનની યોગ્યતા ક્યારે પાકે છે? અત્યાર સુધી જીવે પોતાની પર્યાયમાં એટલે કે ક્ષણિક ઉપાદાનમાં પર પદાર્થ આ નિમિત્તનો આશ્રય લઈને બેઠા હતા એટલે કાર્ય થતું નહોતું. હવે જ્યારે ક્ષણિક ઉપાદાન પોતાના ત્રિકાળી ઉપાદાનની શક્તિ સામર્થ એટલે કે પોતાની પર્યાયમાં પોતાના જ જીવ પદાર્થને અનુભવે છે, એને જ સર્વ મહાત્મ્ય પદાર્થ જાણે છે, નિમિત્તનો આશ્રય છોડી દે છે અને ઉપાદાનથી જ કાર્ય થશે એવું જાણે છે, ત્યારે જ ક્ષણિક ઉપાદાનની યોગ્યતા પાકે છે. માટે મોક્ષ માર્ગમાં કાર્ય ક્યારે થશે? કે ક્ષણિક ઉપાદાનની યોગ્ય પાકશે ત્યારે. અને કાર્ય સેનાથી થશે? કે જ્યારે ક્ષણિક ઉપાદાન એટલે કે પોતાની પર્યાયમાં ત્રિકાળી ઉપાદાનનું મહાત્મ્ય જાગશે ત્યારે જ કાર્ય થાય છે. એ જ આપણને અહીંયા શાસ્ત્રના આધારોથી સમજાવવામાં આવે છે. જો આમાં ઘણા બધા શાસ્ત્રના આધારો છે, પણ 20 શાસ્ત્રના આધારો આપ્યા છે, 22 શાસ્ત્રના આધારો છે, એ બધા તો આપણે જોઈ નહીં શકીએ. તમે હોમવર્ક તરીકે વાંચજો. આપણે તો અમુક 1-2 શાસ્ત્રના આધારો જોઈએ છે. જો સમયસારની 11મી ગાથામાં શું કહે છે, વ્યવહાર નય અભૂતાર્થ છે અને શુદ્ધ નય ભૂતાર્થ છે. આ વ્યવહાર અને નિશ્ચયની વાત અથવા ઉપાદાન અને નિમિત્તની વાત તો આપણા જીનાગમમાં ઠેર ઠેર બધી જ જગ્યાએ છે. અહીંયા 22 રેફરન્સ આપ્યા છે, પણ તમે સમય સારાથી ગ્રંથ 5 પરમાગમમાં પણ જુઓ તો તમને કમસે કમ 100 ઉદાહરણો મળી જાય. ખ્યાલ આવે છે ને? તો જો શું કે છે, વ્યવહાર નહીં અભૂતાર્થ એટલે જૂઠો છે, અને શુદ્ધ નહીં ભૂતાર્થ એટલે સાચો છે, એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. અહીંયા વ્યવહાર શું છે, કાર્ય સમ્યક દર્શનનું પ્રગટ કરવું હોય તો વ્યવહાર એટલે નિમિત્ત પર પદાર્થ, અને શુદ્ધ નહીં એટલે નિશ્ચય નહીં કોણ છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. જ્યાં ધ્રુવ ભગવાન આત્માનો નિશ્ચય કર્યો તો નિશ્ચયથી એ ભૂતાર્થનો આશ્રય જ્યાં લીધો, જ્યાં પોતાના ત્રિકાળી ધ્રુવ પરમાત્માનો આશ્રય લીધો, તો એને નિશ્ચયથી કાર્ય થાય જ છે, એને નિશ્ચય સમ્યક દર્શન કહ્યું. જો બીજું સમયસાર કળશ, એનો છઠ્ઠો કળશ, આ આત્માને અન્ય દ્રવ્યથી જુદો દેખવો શ્રદ્ધવો તે જ નિયમથી સમ્યક દર્શન છે. જોયું અન્ય દ્રવ્ય એટલે કયા, એટલે નિમિત્તો. તો પોતાના આત્માને અન્ય દ્રવ્યથી જુદો શ્રદ્ધવો એ જ સમ્યક દર્શન છે. કેવો છે આત્મા, પોતાના ગુણ પર્યાયમાં વ્યાપનારો છે. વળી કેવો છે, શુદ્ધ નહીંથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. આ શુદ્ધ નહીં અહીંયા ત્રિકાળી ઉપાદાન, ત્રિકાળી ઉપાદાન કેવું છે, એકપણા રૂપે છે, અને પર્યાયો કેવી છે, અનેકપણા રૂપે છે. તો શુદ્ધ નહીંથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે, પૂર્ણ જ્ઞાન ઘન છે. વળી જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આત્મા છે. એટલે કે પર્યાયમાં અનુભવમાં જેવો આત્મા આવ્યો અને જેને સમ્યક દર્શન કહ્યું એવો જ આત્મા છે, એના સિવાય કોઈ અન્ય આત્મા નથી. તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે આ નવ તત્વની પરિપાટી છોડીને, અહીંયા નવ તત્વને પણ નિમિત્ત કહી દીધા, ખ્યાલ આવે ને, પર પદાર્થ કહી દીધા, એટલે એની પણ પરિપાટી છોડીને આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો, આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો. જો આગળ હજી એક આપણે લઈ લઈએ, સમયસાર કળશ સાતમો. ગાથાએ ગાથાએ સમયસાર પરમાગમની તો ગાથાએ ગાથાએ, અને કળશે કળશે શુદ્ધ નહીં નિશ્ચય નહીં ઉપાદાનનો જ આશ્રય કરવાનું કીધું છે. દરેકે દરેક ગાથામાં એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. કેટલા રેફરન્સીસ આપે ને, આમાં તો આખું શાસ્ત્ર તમે વાંચો, મૂળ રીતે શાસ્ત્ર પરમાગમ વાંચવા યોગ્ય છે. આચાર્ય ભગવાન આપણને શું કહે છે ડાયરેક્ટ એમના થ્રુ વાંચવું જોઈએ, ખ્યાલ આવે છે ને. ત્યારબાદ શુદ્ધ નયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે. જો શુદ્ધ નય એટલે ત્રિકાળી આત્મા, એને આધીન ભિન્ન આત્મજ્યોતિ પ્રગટ થાય છે. જ્યાં પોતાનું ક્ષણિક ઉપાદાન એટલે પોતાની પર્યાયની યોગ્યતા, પોતાના ત્રિકાળી ભગવાન એટલે કે શુદ્ધ નયનો આશ્રય કરે છે, એને આધીન થાય છે, તો એને આધીન થતા એની ભિન્ન આત્મજ્યોતિ પ્રગટ થાય છે. જો આ શુદ્ધ નહીં ત્રિકાળી ઉપાદાન, પોતાની પર્યાયની યોગ્યતા એ ક્ષણિક ઉપાદાન, એને આધીન થવું અને આત્મજ્યોતિ પ્રગટ થવી એ કાર્ય કે જે નવ તત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી. આ નવ તત્વ શું છે, નિમિત્ત. ત્યારે નવ તત્વ નિમિત્ત કેમ કે અન્ય પદાર્થ છે, ખ્યાલ આવે છે ને. આત્મજ્યોતિ ક્યાંથી પ્રગટ થઈ, એ નવ તત્વને પણ છોડીને પોતાના શુદ્ધ નહીંને જ્યાં લીન થાય છે ત્યારે એને આત્મજ્યોતિ પ્રગટ થાય છે. જો આવી રીતે બીજા ઘણા બધા રેફરન્સીસ છે આમાં, એ તમે વાંચજો. આ બધા જ રેફરન્સીસ વાંચવા લાયક છે. નિમિત્ત ઉપાદાનનું ચેપ્ટર તો આપણે અત્યંત ડિટેલમાં એક એક ક્વેશ્ચન લઈને આપણે બધી રીતે જાણ્યું, પણ આમાંથી રહસ્ય શું નીકળું, અહીંયા કહે છે ને રહસ્ય, કારણ કાર્ય મીમાંસા, રહસ્ય શું નીકળું કે ભાઈ કાર્ય તો ઉપાદાનમાં જ થાય છે. એટલું નહીં, એનાથી પણ આગળ જ્યાં ક્ષણિક ઉપાદાનની યોગ્યતા તૈયાર થાય કે તત્સમયની યોગ્યતા તૈયાર થાય ત્યારે કાર્ય થાય જ છે, કેમ કે ત્રિકાળી ઉપાદાન તો મોજુદ હતું જ અને નિમિત્તો જે અનુકૂળ હોય એના પર આરોપ અપાય જ છે. એટલું જ નહીં, એનાથી પણ આગળ આધ્યાત્મિક કાર્યમાં પોતાના આત્માના કલ્યાણમાં ક્ષણિક ઉપાદાનની એટલે કે તત્સમયની યોગ્યતા ક્યારે તૈયાર થાય છે કે અત્યાર સુધી જે નિમિત્ત પર આપણું ધ્યાન હતું એ નિમિત્તથી ધ્યાન હટાવીને જ્યાં પોતાના ત્રિકાળી ઉપાદાન પોતાના શુદ્ધ આત્મદ્રવ્ય એ અનંતાનંત શક્તિ સંપન્ન જીવ પદાર્થ પર દ્રષ્ટિ જાય છે ત્યારે ક્ષણિક ઉપાદાન કે તત્સમયની યોગ્યતા તૈયાર થાય જ છે. અને ગુરુદેવશ્રી જેમ કહે ને કે ભાઈ જેણે આવું કાર્ય કર્યું એના કેવડી ભગવાને ભવ જોયા જ નથી, એને તો સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું જ છે. જ્યાં પોતાના શુદ્ધ સ્વભાવની મહિમા આવે અને એના અનુભવ માટે જીવ તત્પર થાય તો અનુભવ પ્રાપ્ત થાય જ છે, થાય જ છે. જેવી બેન્ચથી કહે ને ભાઈ જેવી તીવ્ર રૂચિ હોય એવું કાર્ય ન થાય તો બ્રહ્માંડને શૂન્ય થવું પડે, એવું કાર્ય થાય જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ રીતે આપણે આ નિમિત્ત ઉપાદાનનું ચેપ્ટર આટલું આ હોમવર્ક તમે લઈ લેજો એટલે આપણે આ 22 ક્વેશ્ચન અહીંયા 22 પોઈન્ટ અહીંયા જ્યાં તમે વાંચી લેશો તો આપણું નિમિત્ત ઉપાદાનનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આપણે ગત અનેક ક્લાસમાં મારા ખ્યાલથી 20-25 ક્લાસ થયા હશે આના ઉપર, એમાં આપણે નિમિત્ત ઉપાદાનના બધા જ સિદ્ધાંતો ઘણા ડિટેલમાં ઘણા સૂક્ષ્મતાથી આપણે જોયા અને સાથે સાથે આ આદરણીય બ્રહ્મચારી સુમત પ્રકાશજીએ બનાવેલો ચાર્ટ છે એના આધારે પણ આપણે નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ ડિટેલમાં સમજ્યા. હવે નોર્મલી તો આપણે મંદિરજીમાં રવિવારે એક્ઝામ લઈએ છીએ અને બધા સામે જીનેન્દ્ર ભગવાનની સામે અથવા તો આપણે સ્વાધ્યાય હોલમાં જીનવાણીની સમક્ષ બેસીને એ એક્ઝામ લખે છે. પણ હવે હમણાં આ કોરોના વાયરસને કારણે મંદિર આદિ જઈ શકાતું નથી અને પોતપોતાના ઘરે જ જીનવાણી માતા તો બધાના ઘરે બિરાજમાન છે જ, તો આપણે આપણા જ ઘરે જીનવાણીની સમક્ષ આ નિમિત્ત ઉપાદાનની એક્ઝામ તમે બધા લખજો. હું તમને આપણે નોર્મલી તો આ સન્ડે ક્લાસ પૂરા થાય તો નેક્સ્ટ સન્ડે એક્ઝામ લઈએ છીએ, પણ આ વખતે હું તમને અહીંયા જ હમણાં જ પેપર ડિસ્ક્લોઝ કરું છું. એ પેપર હું વાંચી જાઉં છું, તમે આ વિડીયોને આગળ પાછળ કરીને તમારી સ્પીડ પ્રમાણે આપણે સ્ક્રીન પર પણ એ પેપર ડિસ્પ્લે થશે અને તમારી સ્પીડ પ્રમાણે કંઈ કન્ફ્યુઝન હોય તો એ ક્વેશ્ચન પણ હું બોલું છું, એનાથી તમે સાંભળીને એ તમે સમજી શકો છો. આના સિવાય પણ કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો આપણે વોટ્સએપ ગ્રુપમાં પણ તમે પૂછી શકો છો અથવા પાછળથી હું એક ઇમેલ એડ્રેસ આપીશ, એ ઇમેલ એડ્રેસ પર પણ તમે એક ક્વેશ્ચન પૂછી શકો છો. જો હું તમને એક ઇમેલ એડ્રેસ બતાવી દઉં, આપણા મંદિરનું ઇમેલ એડ્રેસ છે parlapathshala@gmail.com. ફરીથી parlapathshala pathshala@gmail.com. તમે આના પર પેપર વિશેના ક્વેશ્ચન એન્ડ આન્સર પણ પૂછી શકો છો, કંઈ ક્વેરી પણ પૂછી શકો છો. અને જ્યારે તમારું પેપર લખાઈ જાય તો પેપરના ફોટા પાડીને તમારા આન્સર્સ પણ આ ઇમેલ એડ્રેસ પર જ તમે મોકલજો. આ ઇમેલ એડ્રેસથી અમે અહીંયાથી ચેક કરીને તમને પાછા ફીડબેક તમને પાછા ઇમેલ દ્વારા મોકલશું. હવે હું ક્વેશ્ચન પેપર વાંચું છું, આ ઇમેલ એડ્રેસ તમે નોટ કરી લેજો. જો શ્રી ઓમ વિત્રાગાય નમઃ, આ પારલા પાઠશાળાનો અંતર્ગત આપણી પાઠશાળા ચાલે છે એમાં આજે 9 ઓગસ્ટ 2020 જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એમાં આપણો 6ઠો ઉપાદાન નિમિત્ત અધિકાર. આ પેપર 50 માર્કનું છે અને 1 કલાકમાં તમે એને લખી શકો છો. આ ઓપન બુક એક્ઝામ છે માટે તમે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની પુસ્તક અને જે આ સુમન પ્રકાશજીનો ચાર્ટ આપણે જોયો છે આ ક્લાસમાં, એ બેવ તમે રેફર કરીને આના આન્સર્સ લખી શકો છો. ક્વેશ્ચન નંબર પહેલો 10 માર્ક માટે છે અને 5 પરિભાષાઓ પૂછી છે, એટલે દરેક પરિભાષા 2-2 માર્ક્સની છે. પરિભાષા લખો. પહેલું નિમિત્ત, બીજું સહકારી કારણ, ત્રીજું ત્રિકાળી ઉપાદાન, ચોથું નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને 5મું બલાધાન. આ બધાની પરિભાષા તમને પ્રશ્નોત્તર માળાની બુકમાંથી મળશે, ત્યાંથી તમારે લખી શકો છો. પ્રશ્ન નંબર 2, જોડકા જોડો એટલે મેચ ધ કોલમ, 5 માર્ક્સના છે. 5 ઓપ્શન લેફ્ટ સાઈડ પર છે અને 5 ઓપ્શન રાઈટ સાઈડ પર છે. તમારે લેફ્ટ અને રાઈટના ઓપ્શન્સને કમ્પેર કરીને એને જોડવાના છે. જો લેફ્ટ સાઈડના 5 ઓપ્શન પહેલા હું વાંચી જાઉં છું. પહેલું છે કાર્ય, બીજું બધા સમવાય, ત્રીજું સંહાર, ચોથું અસમર્થ કારણ અને 5મું અન્વયરૂપ કારણ. હવે બીજી કોલમના 5 ઓપ્શન વાંચી જાઉં છું. ક, પૂર્વ પર્યાયનો વ્યય, બીજું અથવા ખ, નિમિત્ત, ત્રીજું અથવા ગ, ત્રિકાળી ઉપાદાન, ચોથું અથવા ઘ, ક્ષણિક ઉપાદાન હોય તો હોય જ, અને 5મું જ્ઞ, ઉપાદાન રૂપ દ્રવ્યની પર્યાય. આને તમારે મેચ કોલમ કરવાના છે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે, 3rd ક્વેશ્ચન. નીચેના વાક્યમાં ત્રિકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન અને નિમિત્ત એ ત્રણેય કહો. આ જે એક સેન્ટન્સ આપ્યું છે એ સેન્ટન્સમાં તમારે ત્રિકાળી ઉપાદાન કોણ છે, ક્ષણિક ઉપાદાન કોણ છે અને નિમિત્ત કોણ છે એ તમારે આઈડેન્ટિફાય કરવાનું છે. 15 માર્કનો ક્વેશ્ચન છે એટલે દરેક ક્વેશ્ચન 3 માર્ક્સના છે. વાક્ય વાંચું છું. પહેલું, કુંભારે ઘડો બનાવ્યો. બીજું, આંગળીથી પાનું ફરાવ્યું. આપણે બુકના પાના ફરાવીએ ને તો આંગળીથી પાનું ફરાવ્યું. ત્રીજું, ગુરુના ઉપદેશથી મને સમ્યક દર્શન થયું. ચોથું, બાએ રોટલી બનાવી. અને 5મું, જીવે જ્ઞાનાવરણ કર્મનો નાશ કર્યો. આગળ જઈએ છે, ક્વેશ્ચન નંબર 4, જવાબ લખો. એટલે તમારે શોર્ટમાં આન્સર લખવાના છે. 10 માર્કનો ક્વેશ્ચન છે અને 5 ક્વેશ્ચન છે, એટલે દરેક ક્વેશ્ચન 2-2 માર્ક્સના છે. પહેલું, નિમિત્ત માટે કયા જુદા જુદા નામ અધિકારમાં આવ્યા, એટલે આપણે ઉપાદાન નિમિત્ત જે ચેપ્ટર ભણ્યા એમાં નિમિત્ત માટે કયા જુદા જુદા શબ્દનો પ્રયોગ થયો છે. સેકન્ડ, જીવને સંસાર અવસ્થામાં તો વિષયો સુખ ઉત્પન્ન કરે છે ને, આ આન્સર તમારે હા કે નાથી શરૂ કરીને એનો એક્સપ્લેનેશન આપવાનું છે. 3rd, ભાવરૂપ અને અભાવરૂપ નિમિત્ત ઉદાહરણ સહિત સમજાવો. 4th, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિત દ્રવ્ય એટલે શું. અને 5th, યોગ્યતા કોને કહે છે. હવે લાસ્ટ ક્વેશ્ચન છે, વિસ્તારથી જવાબ આપો, એક્સપ્લેન ઇન ડિટેલ. 10 માર્ક અને 2 જ ક્વેશ્ચન છે એટલે 5 માર્ક્સ ઈચ. પહેલું, ઉપાદાન નિમિત્ત સંબંધ સમજવાથી શું લાભ થાય છે. અને બીજું, કાર્યના સર્વ કારણોને ચાર્ટથી સમજાવો. આ રીતે આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો ઉપાદાન નિમિત્ત અધિકારનું ક્વેશ્ચન પેપર મેં વાંચ્યું, એના જવાબ તમે લખીને જરૂરથી મોકલજો. આપણું ઈમેલ એડ્રેસ છે parlapathshala@gmail.com. આપણે આ પહેલો અધિકાર જેના 6 ચેપ્ટર્સ છે એ છ ચેપ્ટર અહીંયા પૂરા થાય છે. આ એક માઇલસ્ટોન આપણે અચીવ કર્યું છે, એટલે આપણે એક નાની જીનવાણી સ્તુતિ લઈને આજે ક્લાસનું સમાપન કરશું. બીજી એક સૂચના, આપણે આનાથી આગળ હવે સેકન્ડ અધિકાર, સેકન્ડ અધ્યાય જે છે એમાં સાતમું ચેપ્ટર, એનામાં આપણે આગળ વધશું. હવે એ આગળ વધીએ એની પહેલા આપણો ફાઉન્ડેશનનો પાયો એકવાર સ્ટ્રોંગ થઈ જાય, એટલે આદરણીય હેમંતભાઈએ એક બહુ સરસ સલાહ આપણને આપી છે, આપણે એમની સલાહ મુજબ ચાલશું. એમણે કહ્યું છે કે આજે પહેલા છ ચેપ્ટર આપણે ભણ્યા એનું એકવાર આખું રિવિઝન લઈ લઈએ, એટલે સમરી રૂપે આપણે ક્લાસ લેશું હવે નેક્સ્ટ સન્ડેથી. તો એક એક ક્લાસમાં જેવી રીતના એક અધિકાર કે બે અધિકાર થશે એ રીતે આપણે સમરી રૂપે ક્લાસ અમુક લેશું. જીનવાણી સ્તુતિ લઈએ છે.
સુન કર વાણી જીનવર કી મારે હર્ષ હિયેન સમાયજી, કાલ અનાદિ કી તપન બુજાઈ નિજ નિધિ મિલી અકાદજી, સંશય ભ્રમ ઔર વિપર્યય નાશા સમ્યક બુદ્ધિ ઉપજાયજી, અબ નિર્ભય પદ પાયા ઉર મે બંદો મન વચ કાયજી, નર ભવ સફલ ભયાબ મેરા બુદ્ધ જન ભેટત પાયજી, સુન કર વાણી જિનવર કી મારે હર્ષિયે ન સમાયજી, જિનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો સો વાણી મસ્તક નમો સદા દેત હું દો.
બોલો જિનવાણી માત નો જય હો, જય જિનેન્દ્ર બધાના.